वचनों ने करा पूजा उपाध्याय सुपाठ का मुनिवरा रत्न परमेश्वर प्रतिदिन कुर्वन्तु वो मंगलम्।
जैन सिद्धांत प्रश्नोत्तर माला। એમાં આઠ બીજામાં પ્રશ્ન 88 ક્વેશ્ચન 88 નિશ્ચય નયના આશ્રય વિના સાચો વ્યવહાર હોઈ શકે? નિશ્ચય નયના આશ્રય વિના સાચો વ્યવહાર હોઈ શકે પ્રશ્ન છે। ઉત્તર આપે છે ના। અજ્ઞાનીઓ વ્યવહારના આશ્રય ધર્મ થાય એમ માને છે, તેથી તેમનો વ્યવહાર નય તે નિશ્ચય નય જ થઈ ગયો, એટલે અજ્ઞાનીને સાચા નય હોતા નથી। બે વાત કરી દીધી। અજ્ઞાનીઓ વ્યવહારના આશ્રય ધર્મ થાય એમ માને છે, એટલે કે આ માન્યતા એમની છે તે મિથ્યા છે। જે સમ્યક દ્રષ્ટિ નથી, મિથ્યા દ્રષ્ટિ છે, એની માન્યતા ખોટી માન્યતા છે। એ એમ માને છે કે આ બધું વ્યવહાર કરતા કરતા એ ધર્મ થઈ જાય, એટલે કે વ્યવહાર પહેલા હોય અને વ્યવહારનો આશ્રય લઈ અને પછી જ આગળ વધતા વધતા ધર્મમાં જવાય, એટલે કે શુદ્ધ નિશ્ચય નહીં થી જેવું સ્વરૂપ છે એમાં જવાય। હવે વ્યવહારમાં તો શુભ અને અશુભ બે પ્રકારના ભાવ હોય, અથવા તો વસ્તુના સ્વરૂપને ભેદરૂપે જાણવામાં આવે, અથવા તો સાચી રીતે જાણવામાં આવે ત્યારે પણ એ વિકલ્પ સહિતની દશા હોય એટલે એને શુભ ભાવ જ કહેવાય, શુદ્ધ ભાવ તો હોતો નથી। અને કોઈ પણ પ્રકારનો શુભ ભાવ છે તે બંધનું કારણ છે। જ્યારે નિશ્ચય નહીંથી જે આત્માનું સ્વરૂપ છે એ તો અબદ્ધ છે, અને એની પ્રાપ્તિ જ્યારે કરવા બેઠા છીએ ત્યારે બંધના કારણ દ્વારા એની પ્રાપ્તિ કેવી રીતે થાય? એટલે એ અજ્ઞાનીઓનો જે વ્યવહાર છે એ ખરેખર જોવા જઈએ તો એ સાચો વ્યવહાર પણ નથી, અને એમની માન્યતા છે તે મિથ્યા માન્યતા છે, અને એ રીતે વ્યવહારના આશ્રયે નિશ્ચય થઈ શકે નહીં। એટલે અહીંયા કહે છે કે અજ્ઞાનીઓ વ્યવહારના આશ્રયે ધર્મ થાય એમ માને છે, અને બીજી વાત કહી કે તેથી તેમનો વ્યવહારને તે નિશ્ચયને જ થઈ ગયો છે, એમને માટે એને એ નિશ્ચય નહીં થઈ ગયો છે, એટલે કે એને જ એ ધર્મ માને છે, એટલે અજ્ઞાનીને એ નય છે એ પણ સાચા નથી, અજ્ઞાનીના નય છે એ પણ સાચા નથી। અહીંયા વધારે સ્પષ્ટતા કરી છે કે સાધક જીવોને જ તેમના શ્રુત જ્ઞાનમાં નય પડે છે, જે સાચા અર્થમાં દ્રવ્ય શ્રુતનો અભ્યાસ કરી અને એવું જ ભાવશ્રુત પ્રગટ કરવા માંગે છે એવો સાધક જીવ, જેને પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું છે, જેને ભગવાન આત્મા સિદ્ધ સમાન લાગે છે, જેને પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવું છે એવો સાધક જીવ, અને એવા સાધક જીવને જ તેમના શુદ્ધ જ્ઞાનમાં નય પડે છે, એટલે એને જ સાચા અર્થમાં એના નયક સાચા કહી શકાય, કે એટલે કે દ્રષ્ટિકોણ એનો જ સાચો છે। શ્રુત જ્ઞાન છે તે આત્માનું છે, શ્રુત જ્ઞાન જે છે તે ખરેખર તો એ આત્મા પોતે જે રીતે અભ્યાસ કરે છે, અનુભવે છે, એનો મિનિંગ સમજે છે એ શ્રુત જ્ઞાન છે। મતિ છે તે ઇન્દ્રિયો દ્વારા થાય છે, અને ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન થાય છે, પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠું મન, એના દ્વારા જે કંઈ જ્ઞાન થાય, એ જ્ઞાનનો એનો ભાવ અંદરમાં જે પકડાય છે, જે મિનિંગ સમજાય છે, એ શ્રુત છે. અને એવા શ્રુત જ્ઞાનમાં જ આ જીવ આત્માનું દર્શન કરે છે. કેમ કે હજી એને કેવળ જ્ઞાન તો પ્રગટ્યું નથી. આખો પુરુષાર્થ જે થાય છે કેવળ જ્ઞાનની પ્રાપ્તિનો, એ શ્રુત જ્ઞાનમાં જ છે, ભાવ શ્રુતમાં છે. સામે નિમિત્ત તરીકે, દ્રવ્ય શ્રુત તરીકે શાસ્ત્ર હોય કે ગુરુના પ્રવચન હોય કે ભગવાનની વાણી હોય, ઓમકાર ધ્વનિ હોય, પણ એ દ્રવ્ય શ્રુત છે. અને જે પ્રગટ થાય છે અંતરમાં, એ ભાવ શ્રુત છે. એટલે આખો પુરુષાર્થ થાય છે તે શ્રુતમાં, એ ભાવ શ્રુત છે. એટલે એવા શ્રુત જ્ઞાનમાં જ્યારે આખો પુરુષાર્થ થાય છે, ત્યારે એની અંદર, એટલે જે રીતે આપણે મિનિંગ સમજીએ છીએ, એની અંદર જે દ્રષ્ટિકોણ પડે છે, એને આપણે નય કહીએ છીએ. ભાવશ્રુત થાય છે એમાં જુદા જુદા દ્રષ્ટિકોણથી આપણે વસ્તુના સ્વરૂપને સમજીએ છીએ, એ જ સાચા નય છે. બીજા કોઈ સાચા નય હોઈ શકે જ નહીં. તો સાધક જીવોને જ તેમના શ્રુત જ્ઞાનમાં નય પડે છે. નિર્વિકલ્પ દશા સિવાયના કાળમાં સાધક જીવ, એટલે અહીંયા એમ સમજી લેવું કે જે સમ્યક દ્રષ્ટિ થયો છે, જેની દ્રષ્ટિ આત્મા તરફ વર્તે છે, અને જેને આત્માનું મહાત્મા આવ્યું છે, અને એક વખત આત્માનો એણે અનુભવ કર્યો છે, એનું દર્શન કર્યું છે, અને હવે એ વધુ સમય પોતાના સ્વરૂપમાં જ રહેવાનો પુરુષાર્થ કરી રહ્યો છે, એવો સાધક જીવ એ નિર્વિકલ્પ દશામાં ધ્યાનમાં પોતે પોતાના સ્વરૂપમાં ઉતરી જાય છે. પણ જ્યારે નિર્વિકલ્પ દશા નથી, એ સમય નથી, ત્યારે પણ, એટલે કે નિર્વિકલ્પ દશા સિવાયના કાળમાં જ્યારે તેમને શ્રુત જ્ઞાનના ભેદરૂપ ઉપયોગ નયપણે હોય છે, ત્યારે, નિર્વિકલ્પ દશા છે ત્યારની વાત જુદી છે, ત્યારે તો તે પોતાના સ્વરૂપમાં છે, સ્વરૂપનો અનુભવ કરે છે. પણ એ સિવાયનો કાળ છે, એટલે કે જ્યારે એ બહાર છે, પણ એની માન્યતા સમ્યક છે, તો એ વખતે શું થાય છે એ પહેલા સમજાવે છે કે નિર્વિકલ્પ દશા સિવાયના કાળમાં જ્યારે તેમને શ્રુત જ્ઞાનના ભેદરૂપ ઉપયોગ નયપણે હોય છે, એટલે કે એ વખતે શ્રુત જ્ઞાન એને કોઈ પણ એક નય દ્વારા જાણે છે, એટલે એ વખતે એ જે શ્રુત જ્ઞાન છે, એટલે કે જ્ઞાનનો ઉપયોગ, દર્શન જ્ઞાનનો ઉપયોગ કોઈ એક રીતે એ વસ્તુને જુએ છે, એ આત્માને એ રીતે જાણે છે, કોઈ એક દ્રષ્ટિકોણથી, એટલે કે એક કોઈ નય છે શ્રુત જ્ઞાનના ભેદરૂપ ઉપયોગ એનું લક્ષ્ય છે, તે નયપણે હોય છે ત્યારે, અને સંસારના કામમાં હોય કે સ્વાધ્યાય વ્રત નિયમ આદિ કાર્યોમાં હોય, ત્યારે જે વિકલ્પો ઉઠે છે તે બધા વ્યવહાર નયના વિષય છે. મતિ જ્ઞાન એ ઇન્દ્રિય દ્વારા થતું જ્ઞાન છે, અને મતિ જ્ઞાન એટલે ઇન્દ્રિય અને મનથી જે કંઈ થતું જ્ઞાન છે, એ માત્ર માહિતીરૂપ છે, અને એનો જે અર્થ સમજાય છે, જે મિનિંગ ખબર પડે છે, એ બધું શ્રુત છે. અને એ શ્રુત જ્યારે મિનિંગ સમજણ પડે છે, તો એ ખરેખર એ બધું થાય છે શું, તો એ બધો વ્યવહાર નય છે, એમાં ભેદ હોય છે, જુદા જુદા એમાં ભેદ હોય છે, જુદી જુદી રીતે થાય છે, એનો દરેકનો અર્થ જે છે, મિનિંગ જે સમજવામાં આવે છે, એ કોઈક અપેક્ષા સહિત સમજવામાં આવે છે કે આ અપેક્ષાએ એનો અર્થ આવો થાય છે, એમ હોય છે. એટલે કે કોઈ એક દ્રષ્ટિકોણથી એ અર્થ આ રીતે થાય છે, તો એ રીતે એ ભેદરૂપે ઉપયોગ હોય છે. કેમ કે એ સમજવાનું જ્યારે થાય છે ત્યારે જ્ઞાન દર્શનનો ઉપયોગ એ સમજવા સાથે જોડાયેલો છે, એટલે એ ઉપયોગ છે એ નયથી છે. એટલે જ્યારે સંસારના કામમાં હોય ત્યારે પણ એને સ્વાધ્યાય હોય કે વ્રત તપ તરફ દ્રષ્ટિ હોય, એનો વિચાર કરતો હોય, એના સંબંધી કે બીજા કોઈ પણ કાર્ય કરતો હોય, ત્યારે પણ એને વિકલ્પ તો છે જ, મનના વિકલ્પની સાથે એનો જે ઉપયોગ છે એ રીતે ભેદ રહિત છે, તો એ આખો વ્યવહારનો એનો વિષય થાય છે. પરંતુ તે વખતે આવું વ્યવહારનયનો વિષય એને વર્તે છે તે વખતે પણ તેના જ્ઞાનમાં નિશ્ચયનય એક જ આદરણીય હોવાથી, અને વ્યવહારનય તે વખતે હોવા છતાં પણ તે આદરણીય નહીં હોવાથી તેમની શુદ્ધતા વધે છે. એટલે જ્યારે એ શ્રુત જ્ઞાન થઈ રહ્યું છે એ વખતે એ ભેદરૂપે એનો નય છે, જુદા જુદા વસ્તુનો એ મિનિંગ કરે છે ત્યારે એમાં ભેદ છે, અને જ્યારે સંસારના કામમાં છે ત્યારે પણ એને વિકલ્પ છે, એ સ્વાધ્યાય હોય ત્યારે પણ અમુક પ્રકારના વિકલ્પ છે, વ્રત કરી રહ્યો છે તો વ્રત સંબંધીના વિચાર છે એ વખતે પણ વિકલ્પ છે, તો એ બધા વખતે પણ એને વિકલ્પ છે. એટલે વ્યવહારનયનો જ વિષય છે. એટલે બંને વખતે જોઈએ તો એ વ્યવહારનયના વિષય વર્તે છે, તેમ છતાં પણ એની દ્રષ્ટિ ક્યાં છે? એની દ્રષ્ટિ આત્મા તરફ છે. કેવી રીતે આત્મા તરફ છે? તો કે એને નિશ્ચયથી એક વાત બરાબર લાગી ગઈ છે કે આદરણીય તો માત્ર આત્મા જ છે. એટલે કે નિશ્ચય નયનો જે વિષય એવો ભગવાન આત્મા એ જ આદરણીય છે. એટલે એનો એને વ્યવહાર નય છે એ વખતે પણ એને આદરણીય તો નિશ્ચય નય જ છે, અને એવું હોવાથી એ વ્યવહાર નયથી જે કંઈ જાણે છે, બધું ભેદ કરીને જે જાણે છે, ભેદ કરીને સમજે છે, એના મિનિંગ કરે છે, તે વખતે પણ એને નિશ્ચય નય જ આદરણીય છે. એ વખતે પણ એને તો નિશ્ચય નય જ આદરણીય છે. એટલે કહેવું એ છે કે સમ્યક દ્રષ્ટિને હંમેશા નિશ્ચય નય જ આદરણીય હોય છે. સમ્યક દ્રષ્ટિને હંમેશા નિશ્ચય નય જ આદરણીય હોય છે. એની દ્રષ્ટિ બારમાં છે, એ વ્યવહાર નયના વિષય સંબંધીના વિકલ્પો છે, એવી વખતે પણ એને નિશ્ચય નય જ આદરણીય હોય છે, અને વ્યવહાર નય તે વખતે હોવા છતાં પણ તે આદરણીય નહીં હોવાથી તેમની શુદ્ધતા વધે છે. નિશ્ચય નય આદરણીય છે, દ્રષ્ટિ નિશ્ચય નય તરફ રહે છે, એટલે શુદ્ધતા વધે છે. એટલે શુદ્ધતા વધે છે એટલે શું થાય છે કે વ્યવહારમાં છે જે કંઈ કાર્યો કરે છે એ બધા કાર્યોને પોતે સમજે છે કે એ બધું એનાથી જુદું છે. નિશ્ચય નયથી જે વાત સમજ્યો છે એ પ્રમાણે એને એ જુદું પાડી દે છે. કાર્ય કરે છે, બારમાં કાર્ય કરે છે, કદાચ જોબ કરતો હોય કોઈ પણ પ્રકારનો, તો જોબ પણ કરે, પણ એની દ્રષ્ટિ આત્મા તરફ થઈ છે એટલે નિશ્ચય નય એને તો હંમેશા વર્તે છે. એટલે બારમાં જે વિકલ્પ છે, જોબ કરે છે તો એના કાર્યો કરે છે, તે વખતે પણ અંતરમાં શું ભાવ છે કે આનાથી હું જુદો છું, આ જે કાર્ય હું અત્યારે વર્તમાનમાં કરું છું એ કાર્ય મારું નથી, એટલે કે હું આત્મા એ કાર્યને કરી શકતો નથી, એનો કરનારો કરતા હું નથી, એ કાર્ય એના કારણે થાય છે એમ એની દ્રષ્ટિમાં છે. આવું દ્રષ્ટિમાં હોય એટલે શું થાય કે સમયે સમયે જે નાના પ્રકારના કર્મોના ઉદયો આવી રહ્યા છે એ બધા કર્મો સાથે, એ ઉદયો સાથે એ જોડાતો નથી, એને પોતાથી જુદા પાડી લે છે, એટલે એ પ્રકારે એને નિદ્રા થાય છે. એને નિદ્રા થાય છે એટલે શુદ્ધતા વધે છે. એ રીતે સવિકલ્પ દશામાં, વિકલ્પ સહિતની દશામાં નિશ્ચયને આદરણીય છે, અને વ્યવહારને ઉપયોગરૂપ હોવા છતાં, એનો ઉપયોગ ક્યાં હોય એ વખતે, એનું લક્ષ્ય ક્યાં હોય, બારમાં હોય. એટલે ઉપયોગરૂપ તો શું છે, વ્યવહારને છે. વ્યવહારને ઉપયોગરૂપ હોવા છતાં જ્ઞાનમાં તે જ વખતે એને એ વ્યવહારને છે એ પણ છે, એટલે છોડવા લાયક છે એવું સ્પષ્ટ એને વર્તે છે. જો આ વાત જ બરાબર સમજવાની છે, આ વાત હજી ન સમજાઈ હોય તો આપણે જરા એક વખત ફરીથી એનો વિચાર કરીએ અને બરાબર સમજીએ. કેમ કે એ રીતે નિશ્ચયને અને વ્યવહારને એ બંને સાધક જીવોને એકી વખતે હોય છે તો કઈ રીતે છે? તો સાધક જીવ છે એ નિર્વિકલ્પ દશામાં છે ત્યારે તો જેવું સ્વરૂપ એને નિશ્ચય નહીંથી શુદ્ધ જોયું છે એવા સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરીને એમાં ઢળ્યો છે, એટલે કે એનો ઉપયોગ પણ એ વખતે શુદ્ધ છે. એ વખતે વિકલ્પ રહિત દશા છે અને ઉપયોગ શુદ્ધ છે, એટલે એ વખતની વાત તો બરાબર છે કે એનો શુદ્ધ ઉપયોગ છે એટલે શુદ્ધ પરિણમન છે અને પર્યાય શુદ્ધ છે. પરંતુ જ્યારે એ નિર્વિકલ્પ દશામાં નથી, એ વખતે એ બહારમાં છે, તો એ બહારમાં છે ત્યારે એ કદાચ કંઈક ધર્મ સંબંધી વિચારણા કરતો હોય તો એને એ શ્રુત જ્ઞાનનો વિષય છે એ ભેદરૂપે હોય, એટલે દ્રષ્ટિ એની બહારમાં છે અને એને એનો ઉપયોગ છે એની સાથે જોડાયો છે, જેના ધર્મ સંબંધીના જે વિચારે કરી રહ્યો છે, જે ભાવના ભાવી રહ્યો છે ત્યારે એની સાથે એનો ઉપયોગ જોડાયો છે. અથવા તો એ સંસારના કામમાં હોય, અથવા એ સ્વાધ્યાય કે વ્રત નિયમ કંઈક કરતો હોય ત્યારે પણ એનો ઉપયોગ એ જે કંઈ કરી રહ્યો છે એની સાથે જોડાયો છે. આત્મા સાથે એ વખતે ઉપયોગ રહ્યો નથી, પણ એની દ્રષ્ટિ કેવી છે? તો કે દ્રષ્ટિ તો યથાર્થ થઈ છે, સાચી દ્રષ્ટિ થઈ છે, સમ્યક થઈ છે કે હું ભગવાન આત્મા આ બધાથી જુદો છું અને મારું સ્વરૂપ છે તે શુદ્ધ નિર્મળ છે અને આ બધાના કાર્યો હું કરી શકતો નથી, એવું એને બરાબર સમજમાં આવ્યું છે. એટલે જ્યારે એ આ બધા કાર્યો કરે છે ત્યારે એનો ઉપયોગ બહારમાં છે, એટલે એ છે તો વ્યવહાર નહીં છે, તો એને એ વિકલ્પો સહિત છે ત્યારે એ વર્તે છે તો વ્યવહાર નહીં, એનો ઉપયોગ તો એ સ્વવિકલ્પ દશામાં છે, એનો ઉપયોગ તો એ વખતે બહારમાં છે, છતાં પણ એને એ વખતે પણ અંતરમાં તો એમ જ છે કે આ બધું જે છે તે છોડવા લાયક છે એવી હે બુદ્ધિ વર્તે છે. આ બધું છે તે મારા આત્માથી જુદું છે અને એ બધું છોડવા લાયક છે, હું એની સાથે કોઈ રીતે જોડાયેલો નથી. જે જે પ્રસંગોમાં એ જો એ આવે છે એ બધા પ્રસંગોની સાથે એ એમ કરીને છૂટો પડી જાય છે, એટલે વ્યવહારને ઉપયોગરૂપ છે, એનો ઉપયોગ તો એ બધા કાર્યોમાં જ છે, એટલે વ્યવહારને ઉપયોગરૂપ હોવા છતાં જ્ઞાનમાં તે જ વખતે એ હેય પણે છે કે આ બધું કરું છું હું બધું, પણ એ મારું નથી અને એનાથી જુદો હું ભગવાન આત્મા છું, એ રીતે એ આખો વ્યવહાર એને હેય પણ લાગે છે. એ બધું જ એને હેય પણ લાગે છે. એ શુભ ભાવો છે એને પણ એ સમજે છે કે આ ભાવો જે છે તે શુભ ભાવ છે, એ મારા એટલે કે આત્માના ભાવ નથી, એ રીતે એને હેય પણ જ લાગે છે. એટલે કે જ્ઞાનમાં એને હેય પણ લાગે છે, એનો ઉપયોગ જોડાયેલો છે, તેમ છતાંય પણ એને જ્ઞાનમાં એ વખતે જ્યારે એનો ઉપયોગ એ બધા વ્યવહાર સાથે જોડાયો છે તે વખતે પણ એને હેય પણ લાગે છે, અને એમ થવાથી એ શુદ્ધિની વૃદ્ધિ કરે છે. કેમ કે એને હેય પણ જાણે છે એટલે એની સાથે જોડાતો નથી, કરતા બુદ્ધિ કરતો નથી, એકત્વ કરતો નથી, અને એને લીધે થઈ અને સંવરરૂપ અવસ્થા એને પ્રગટે છે. પૂર્ણ શુદ્ધ સંવર ભલે નથી, પણ જાગૃતિ વર્તે છે, એટલે એના કર્મોનો એ વખતે જે રીતે નાશ થાય છે એના પ્રમાણમાં નવા કર્મોનો અલ્પ બંધ થાય છે, એટલે એ શુદ્ધિની વૃદ્ધિ કરે છે, શુદ્ધતાને વધારે છે. તો આ રીતે જે જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે, એને નિશ્ચયને અને વ્યવહારને બંને એક સાથે હોય છે, એટલે એની દ્રષ્ટિમાં જે પડ્યું છે એને લઈને જ્ઞાનમાં એ ભલે ઉપયોગરૂપ વ્યવહારને હોય, તેમ છતાં પણ જ્ઞાનમાં એને એ વ્યવહાર આખો એ પણ ભાસે છે. આગળ અહીંયા કહે છે કે નિશ્ચય નયના આશ્રય વિના સાચો વ્યવહાર નય હોય જ નહીં. નિશ્ચય નયના આશ્રય વિના સાચો વ્યવહાર નય હોય જ નહીં. એટલે વસ્તુ સાચી જ્યાં સુધી સમજમાં આવી નથી, અનુભવ દ્વારા વસ્તુ એટલે ભગવાન આત્મા એની સમજ પડી નથી, એ જગતના બધા જ પદાર્થોથી જુદો છે એવું એક પણ વખત અનુભવ્યું નથી, ત્યાં સુધી એને એવા આત્મ સ્વરૂપનું ભાન જ્ઞાન નથી, એનું મહાત્મ પણ નથી, એટલે એને એનો આશ્રય થતો નથી. વસ્તુનો આશ્રય ક્યારે થાય? કે એની મહત્તા સમજાય, એની મહત્તા સમજાય ત્યારે એનો આશ્રય થાય. જ્યાં સુધી એને પોતાનું સ્વરૂપ એવું અનુભવ્યું નથી કે આ મારું સ્વરૂપ છે, તે જ અનંત જ્ઞાન અનંત આનંદરૂપ છે એવું એણે અનુભવ્યું નથી, ત્યાં સુધી એને એની મહત્તા સમજાય નહીં. એટલે એ બીજી જગ્યાએ જ્ઞાન આનંદ સુખ શાંતિની શોધમાં જોડાય, બીજી જગ્યાએ એટલે બહારમાં, આત્મા સિવાય બીજે એને સુખ શાંતિ જ્ઞાન પ્રાપ્ત કરવા છે એવી દ્રષ્ટિ રહેતી હોય, અને એ રીતે એને એ પરના મહાત્મા આવતા હોય, પરનું મહત્વ લાગતું હોય, પરનું ઇમ્પોર્ટન્ટ એને સમજાતું હોય એવી દ્રષ્ટિ હોય, એટલે એને આત્મા તરફ એવો ભાવ હોતો જ નથી. એટલે એ રીતે એણે આત્માને આશ્રયભૂત કર્યો નથી, આત્માને સ્વીકાર્યો નથી, આદરણીય કર્યો નથી. એટલે એવા નિશ્ચય નયના આશ્રય વિના, નિશ્ચય નય એટલે આત્માની વાત છે, સ્વની વાત હોય, અને વ્યવહાર નય એટલે પરલક્ષી પરની વાત છે. તો એવા નિશ્ચય નયના આશ્રય વિના એ વખતે જે વ્યવહાર હોય એ વ્યવહાર પણ કેવો હોય? એ વ્યવહાર પણ સાચો ન હોય એમ કહેવું છે. નિશ્ચય નયનો જેનો આશ્રય છે, જે અત્યારે હમણાં આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે કે સમ્યક દ્રષ્ટિ છે, એ વ્યવહારમાં એનો ઉપયોગ જોડાયેલો હોય ત્યારે પણ એને નિશ્ચય નયનો આશ્રય છે, એટલે દ્રષ્ટિ સમ્યક થઈ છે, એટલે એ વખતે પણ એ શુદ્ધિની વૃદ્ધિ કરે છે. પણ જેને નિશ્ચય નયનું કંઈ ભાન જ નથી, આત્માનું દર્શન થયું જ નથી, એ જે કંઈ વ્યવહાર કરે એ ભલે કદાચ શુભ કરતો હોય તો પણ એ વ્યવહાર પણ ખોટો છે. કેમકે સાચું શું છે, સમ્યક શું છે, એ અનુભવ દ્વારા એને ખ્યાલમાં આવ્યું નથી, એટલે બધો જ વ્યવહાર એનો છે તે ખોટો છે, એટલે સાચો વ્યવહાર પણ નથી એનો. સમ્યક દર્શન વિના દયાદાન વ્રત તપ પૂજા ભક્તિ બધું કરે પણ એ માત્ર શુભભાવ છે, અને સમ્યક દર્શન સહિત એ કરે છે તો એને એ સમ્યક દ્રષ્ટિને એ દયાદાન વ્રત તપ જે છે તે પોતાના સ્વરૂપમાં શુદ્ધતાની વૃદ્ધિ કરવામાં સહકારી કારણ બને છે, એને મદદરૂપ કારણ બને છે, જ્યારે પેલાને માત્ર એ શુભ બંધનું કારણ બને છે. એટલે જે વ્યવહાર કયો એ શુદ્ધ નિશ્ચય નયનો જેને આશ્રય છે, ભગવાન આત્માનો જેણે આશ્રય કર્યો છે, દ્રષ્ટિ બરાબર થઈ છે, અનુભવ સહિત છે, અને એને શુભભાવ આવે છે, તો એ શુભભાવને એ હેય દ્રષ્ટિએ જાણીને એને છોડીને પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કરી રહ્યા છે, એવા જીવને એ વ્રત તપ વગેરે છે તે અંતરમાં જવા માટેના એ સહકારી કારણ બને છે. પણ એને કે જેને નિશ્ચય નહીં છે જ નહીં, આત્મા તરફ કોઈ લક્ષ્ય થયું જ નથી, આત્મા તરફ દ્રષ્ટિ થઈ જ નથી, એને એવા વ્રત તપના શુભભાવ છે, એ શુભભાવ દ્વારા એ તો માત્ર શુભ બંધ કરશે, એને તો મનમાં એમ છે કે આ શુભ ભાવ છે એ ધર્મ છે, મિથ્યા માન્યતા વર્તે છે, અથવા તો શુભભાવ દ્વારા હું દેવગતિને પ્રાપ્ત કરીશ, દેવલોકમાં જઈશ એવું એને મનમાં છે, તો એને તો કોઈ પ્રકારે ધર્મ છે નહીં, અને એ ધર્મ વિનાનો જે વ્યવહાર છે એ વ્યવહાર પણ ખોટો વ્યવહાર છે. એટલે અહીંયા કહે છે કે નિશ્ચય નયના આશ્રય વિના સાચો વ્યવહાર નય હોય જ નહીં. જેને અભિપ્રાયમાં વ્યવહાર નયનો આશ્રય હોય તેને તો નિશ્ચયને રહ્યો જ નહીં, કેમ કે તેનો જે વ્યવહાર નહીં છે તે જ નિશ્ચય નહીં થઈ ગયો છે. અભિપ્રાયમાં જ વ્યવહાર નહીંનો આશ્રય, એટલે કે આ શુભ કરીએ છીએ એ જ બધું બરાબર ધર્મ છે એવો જ અભિપ્રાય વર્તતો હોય, આત્મ સંબંધીની વાત જ નથી. પરના લક્ષ્ય અને પરના આશ્રયે જ જે ધર્મ માની રહ્યો છે એવો બધો વ્યવહાર છે એ નિશ્ચય વિના એ નકામો છે. એને માટે એ નિશ્ચય થઈને રહી ગયો છે, એનાથી આગળ પછી એ પોતે આત્મામાં જઈ શકતો જ નથી. ચારેય અનુયોગમાં કોઈ વખતે વ્યવહાર નહીંને મુખ્ય કરીને કથન કરવામાં આવે છે અને કોઈ વખતે નિશ્ચય નહીંને મુખ્ય કરીને કથન કરવામાં આવે છે, પણ તે દરેક અનુયોગમાં કથનનો સાર એક જ છે અને તે એ છે કે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં બંને જાણવા યોગ્ય છે, પણ શુદ્ધતા માટે આશ્રય કરવા યોગ્ય નિશ્ચય નહીં એક જ છે અને વ્યવહારને કદી પણ આશ્રય કરવા યોગ્ય નથી, તે હંમેશા હે જ છે એમ જાણવું. ચારે અનુયોગની વાત એટલે આપણે જે કંઈ શાસ્ત્રોના અભ્યાસ કરીએ છીએ એ બધાને એક પ્રકારના ક્લાસિફિકેશનમાં મૂકવામાં આવે છે કે કયા પ્રકારના એ શાસ્ત્રો છે. દ્રવ્યાનુયોગના શાસ્ત્રો છે, ચરણાનુયોગના શાસ્ત્રો છે, કર્ણાનુયોગના શાસ્ત્રો છે કે પ્રથમાનુયોગના શાસ્ત્રો છે. કોઈ પણ પ્રકારના એ શાસ્ત્રો હોય તો એ શાસ્ત્રોની અંદર જુદી જુદી વાત કહેવામાં આવી હોય તો કોઈક વખતે કોઈક નયને પ્રધાન કરીને વાત કરવામાં આવી હોય, એટલે મુખ્ય કરીને વાત કરવામાં આવી હોય, એટલે કે ક્યારેક વ્યવહાર નયને મુખ્ય કરીને વાત કરવામાં આવી હોય કે આ પૂજા ભક્તિ દાન આદિ ન કરે તો જૈન કહેવાય નહીં, એવું કહેવામાં આવ્યું હોય તો ત્યાં શું કહ્યું છે? પૂજા ભક્તિ દાન આદિ નથી કરતો તો એ જૈન કહેવાય નહીં, એમ જો એમ શાસ્ત્રમાં લખવામાં આવ્યું હોય, ચનાનું યોગના કથનમાં એમ કહેવામાં આવ્યું હોય કે વ્રત તપ ભક્તિ પૂજા નથી કરતો તો એ જૈન નથી, આવું કહેવામાં આવ્યું હોય, ચરણાનું યોગ છે એટલે એમાં તો તમને એ ઉપદેશ હોય કે તમારે તમારું કેવી રીતે ચારિત્ર પ્રગટ કરવું, તો એમાં બાહ્ય ચારિત્રની વાત ચાલતી હોય તો એ બાહ્ય ચારિત્રમાં એ બધી વાત કરવામાં આવી હોય કે મુનિના 28 ગુણ છે અને એ 28 ગુણ સંબંધી વાત કરવામાં આવી હોય કે ભૂમિ શયન છે અને એક વખત ઉભા ઉભા આહાર છે, અદંત ધોવન છે, અસ્નાન છે, એ બધું જ કહેવામાં આવ્યું હોય તો એ વખતે એને મુખ્ય કરીને બધી વાત કરવામાં આવી હોય, તો એ રીતે એ વ્યવહાર નહીંને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું એમ કહેવાય. અને કોઈ વખતે એ નિશ્ચય નહીંને મુખ્ય કરીને કહેવામાં આવ્યું હોય કે આત્માનું સ્વરૂપ જાણ્યા વિના આ બધા પ્રકારનો જે વ્યવહાર કરવામાં આવે એ કોઈ રીતે કાર્યકારી નીવડતો નથી એમ કરવામાં આવ્યું. એટલે ગમે તે રીતે કથન કરવામાં આવ્યું હોય એ જેવું શાસ્ત્ર છે અને જે પ્રકારે વાત ચાલે છે એ પ્રકારે વાત કરવામાં આવી હોય તો એમાં સાચું શું સમજવું? કોઈ વખતે આમ કહ્યું હોય ને કોઈ વખતે આમ કહ્યું, આપણને લાગે આ તો વિરોધાભાસી વાત છે. હમણાં તો તમે એમ કહ્યું હતું પેલા શાસ્ત્રમાં તો કે દયા દાન છકાયના જીવોની રક્ષા એ નથી તો જૈન દર્શન જ નથી, જૈન ધર્મ જ નથી, એને જૈન કહી શકાય નહીં. અને હવે તમે એમ કહો છો કે આત્મા તરફ દ્રષ્ટિ નથી થઈ અને દયા દાન વ્રત તપ જે છે એ બધું એ નકામું છે એમ કહો છો, તો આમાં સાચું શું સમજવું એવો પ્રશ્ન થાય. તો એમાં સમજવું જોઈએ એ રીતે કે પેલું જે કથન જે છે એ વ્યવહાર નહીંનું કથન છે અને બીજું કથન એ નિશ્ચય નહીંનું કથન છે. જે આત્મા સંબંધીની વાત કરવામાં આવી છે એ નિશ્ચય નહીંનું કથન છે એટલે એ પરમ સત્ય છે અને એ બંને કથનને જાણવા અને બંનેને જેમ છે તેમ જાણવા, નિશ્ચય નહીંનું કથન છે એને પણ બરાબર સમજવાનું કે આત્માને લક્ષ્ય જે કંઈ કરવામાં આવે છે એ ધર્મ છે અને સ્વરૂપમાં બધા બાહ્ય શુભ ભાવોને છોડી અને સ્વરૂપમાં જવાય છે એ વાત છે, તે નિશ્ચય નહીંનું કથન છે એ પરમ સત્ય છે. જ્યારે એમ કહેવામાં આવ્યું હોય કે દયાદાન વ્રત તપના ભાવ છે એ જૈનને હોવા જ જોઈએ અને એ આચાર વિચાર છે જૈનના આચાર વિચાર, તો એને એ રીતે વ્યવહાર નહીંનું કથન છે એમ સમજી અને જાણવું જોઈએ. પણ એમાં આશ્રયની વાત આવે, સ્વીકારવાની વાત આવે તો નિશ્ચય નહીંથી જે કથન છે એનો જ આશ્રય થાય, એનો જ આશ્રય થાય, વ્યવહાર નહીં છે એનો આશ્રય ન થાય. કેમ કે જ્યારે નિશ્ચય નહીંથી જીવ પોતે પોતાના સ્વરૂપમાં જાય છે, પોતાના સ્વરૂપમાં ટકીને રહેવાનો પુરુષાર્થ કરે છે, ત્યારે એ વખતે બહારમાં એને આ પ્રકારે વ્યવહાર હોય છે કે દયા દાન વ્રત તપ વગેરે એને હોય છે, હું કહેવું એ હોય છે. જ્યારે એમ કહેવામાં આવે કે જૈન છે, શ્રાવક છે, તો એને દયા દાન વ્રત તપ પૂજા ભક્તિના ભાવ હોય છે, એ ન હોય તો એ જૈન કહેવાય નહીં, એમ જ્યારે કહેવામાં આવે ત્યારે એ વાત સમજવાની એમ છે કે જ્યારે એ ખરેખર સાચા અર્થમાં જૈન થયો છે, એટલે કે એની દ્રષ્ટિ આત્મા તરફ ગઈ છે, સમ્યક દ્રષ્ટિ થયો છે અને આત્માને ઉપાદે જાણે છે અને નિર્વિકલ્પ દશામાં હોય છે અને એમાંથી જ્યારે બહાર આવે છે, તો એવા સમ્યક દ્રષ્ટિને બહારમાં એને આવા વ્રત તપ પૂજા ભક્તિના ભાવ આવે છે એમ સમજવું જોઈએ. નહીં કે વ્રત તપ પૂજા ભક્તિ છે એ જ ધર્મ છે અને આત્મા તરફની કોઈ દ્રષ્ટિ નહીં હોય તો ચાલશે એમ કહેવું નથી હોતું. એટલે અહીંયા એમ કહ્યું કે કોઈ પણ અનુયોગમાં જે વાત કરવામાં આવી હોય એ કોઈક વખતે એક વસ્તુને મુખ્ય કરીને કહેવામાં આવી હોય, એટલે ક્યારેક વ્યવહાર નહીંને મુખ્ય કરીને કહેવામાં આવી હોય અને ક્યારેક નિશ્ચય નહીંને મુખ્ય કરીને કહેવામાં આવી હોય, પણ દરેક વખતે એનો સાર શું છે? તો સાર એ છે કે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં બંનેને જાણવા અને શુદ્ધતા માટે નિશ્ચય નહીંનો આશ્રય કરવો. અને નિશ્ચય નહીંનો આશ્રય કર્યો છે તો પછી એવો એ વ્યવહાર હોય છે, એને સદ્ભુત વ્યવહાર પણ કહેવાય. પણ માત્ર એકલો વ્યવહાર નહીંનો આશ્રય કરીએ અને નિશ્ચય નહીં હોય નહીં એમ બને નહીં. વ્યવહાર નહીં હંમેશા છોડવા લાયક જ છે, કેમ કે વ્યવહારમાં રહેશે તો એ આત્મામાં જશે ક્યારે? વ્યવહારમાં રહેશે એ બધા વ્રત તપ ભક્તિમાં જ જો રહેશે તો એ આત્મામાં ક્યારે જશે? એટલે હંમેશા એ છોડવા લાયક જ છે. અને છોડવા લાયક જે છે એને હેય કહેવાય, જે છોડવા લાયક છે એને હેય કહેવાય. વિશેષતાથી અહીંયા હજી આગળ સમજાવે છે કે નિશ્ચય નહીંનો આશ્રય કરવો તેનો અર્થ એ છે કે નિશ્ચય નહીંના વિષયભૂત આત્માના ત્રિકાળી ચૈતન્ય સ્વરૂપનો આશ્રય કરવો. નિશ્ચય નહીંનો આશ્રય કરવો એટલે કરવાનું શું એમાં? તો કે નિશ્ચય નહીંનો વિષય શું છે? એ ત્રણેય કાળ રહેવાવાળો ચૈતન્ય સ્વરૂપ આત્મા. એ ચૈતન્ય સ્વરૂપ આત્મા જે ત્રણેય કાળે રહેવાવાળો છે એને ત્રિકાળી ચૈતન્ય સ્વરૂપ કહ્યો, એનો આશ્રય કરવો એટલે આત્માનો આશ્રય કરવો. નિશ્ચય નહીંનો આશ્રય કરવો તેનો અર્થ એ છે કે નિશ્ચય નહીંના વિષયભૂત આત્માના ત્રિકાળી ચૈતન્ય સ્વરૂપનો આશ્રય કરવો. કે આવું ચૈતન્ય સ્વરૂપ ત્રણેય કાળ એટલે ભૂતકાળમાં, વર્તમાનકાળમાં અને ભવિષ્યકાળમાં રહેવાવાળું છે. ત્રણેય કાળ એટલે ભૂતકાળમાં પણ હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ હશે. એવું સ્વરૂપ જવાનું નથી, એવું સ્વરૂપ કાયમ રહેવાનું છે. અને એવું જ સ્વરૂપ પ્રાપ્ત કરવા જેવું છે, એવું જ સ્વરૂપ છે તે પર્યાયમાં પ્રાપ્ત કરવા જેવું છે. અત્યારે વર્તમાન પર્યાયની અંદર એને એવું સ્વરૂપ નથી, એને મલિનતા છે, કર્મનો કર્મરૂપ મલિનતા છે, કર્મ સહિત છે, એટલે એ દોષ છે. અથવા તો એને વિભાવ ભાવ પણ પરિણામન થાય છે એટલે એ દોષ છે. પણ એ બધાને છોડી અને એને એવું ત્રિકાળી ચૈતન્ય સ્વરૂપ છે એને પ્રગટ કરવું છે, એવું શુદ્ધ સ્વરૂપ છે એને કાયમ માટે એને સ્થાપી દેવું છે, એમાં જ એને રહી જવું છે, એ બે મહિને એને થઈ જવું છે. એટલે બીજી કોઈ પર્યાય હવે એને જોઈતી નથી, અને પર્યાય નથી જોઈતી એટલે એને ભવનો નાશ થાય છે, પછી ચાર ગતિમાં રખડવું થતું નથી. તો નિશ્ચય નહીંનો આશ્રય કરવો તેનો અર્થ એ છે કે નિશ્ચય નહીંના વિષયભૂત, નિશ્ચય નહીંનો વિષય એ ત્રિકાળી ભગવાન આત્માનું ચૈતન્ય સ્વરૂપ, એનો આશ્રય કરવો, એનો વિચાર કરવો, એને મનનમાં ચિંતનમાં લેવું અને પછી એમાં જવું, એમાં ઊંડા ઉતરી જવું, એ નિશ્ચય નહીંનો વિષય. અને વ્યવહાર નહીંનો આશ્રય છોડવો, એ વખતે વ્યવહાર નહીંનો આશ્રય છોડવો એટલે કે આ બીજા બધા બાહ્ય જે શુભભાવ છે એ શુભભાવના વિકલ્પો છોડવા,
તો જ આત્મામાં જવાશે ને. શુભ ભાવમાં રહેવું અને પછી આત્મામાં જવું એ બે કેવી રીતે બનશે? કેમ કે ઉપયોગ એટલે કે લક્ષ્ય એ તો કોઈ એક જગ્યાએ જશે, આત્મામાં જશે અથવા તો બહારમાં રહેશે. તો એટલે વ્યવહાર નયનો આશ્રય છોડવો, તેને હે સમજવો. તેનો અર્થ એ છે કે વ્યવહાર નયના વિષયરૂપ વિકલ્પ પરદ્રવ્યો કે સ્વદ્રવ્યની અધૂરી અવસ્થા તરફનો આશ્રય છોડવો. શેને શેને છોડવા? વ્યવહાર નયના વિષયો શું છે છોડવા લાયક? તો એમાં તો એક તો વિકલ્પો છે, પરદ્રવ્યો હોય કે પરદ્રવ્યો તરફનું લક્ષ્ય છે એટલે પરદ્રવ્યો છોડવાના છે. પરદ્રવ્યો તરફના ઇષ્ટનિષ્ઠ બુદ્ધિ છે એ બધા ભાવો બધા છોડવાના છે, એટલે બધા વિકલ્પોમાં એ બધું આવી ગયું. અને એ સિવાય એટલું નહીં પણ સ્વદ્રવ્યની અધૂરી અવસ્થા તરફનો આશ્રય છોડવો. સ્વદ્રવ્ય તરફની અધૂરી અવસ્થા એના વિકલ્પો જે છે એનો આશ્રય પણ નહીં, પણ ત્રિકાળી ધ્રુવ જે પરિપૂર્ણ છે એનો જ આશ્રય હોય. અધૂરી અવસ્થા એટલે એ પર્યાય થઈ, સ્વદ્રવ્યની પોતાના દ્રવ્યની પણ અધૂરી અવસ્થા એટલે સમ્યક દર્શનની જે પર્યાય છે એ પર્યાયનો આશ્રય પણ નહીં, પણ ત્રિકાળી ધ્રુવનો આશ્રય કરવો. આશ્રય કોનો થાય? જે સ્થિર હોય એનો આશ્રય થાય, એટલે એમાં એકાગ્રતા થાય. એકાગ્રતા જે સ્થિર છે એમાં થાય, જે બદલાયા કરે છે એની એકાગ્રતા થઈ શકે નહીં. એટલે કે પર્યાયમાં એકાગ્રતા થાય નહીં, એટલે પર્યાયનો આશ્રય છોડવો. સમ્યક દર્શનની પણ એ પર્યાય કહેવાય. એક વખત સમ્યક દર્શન થયું હોય, એક વખત અનુભવ થયો હોય અને એ વખતે જે શુદ્ધ પર્યાય પ્રગટી એ સમ્યક દર્શનની પર્યાય છે, તો એ પર્યાયને યાદ કરી અને એનો આશ્રય નહીં થઈ શકે. પણ જેના લક્ષ્ય એ પર્યાય થઈ હતી એવા ધ્રુવ ત્રિકાળી ભગવાન આત્માનો આશ્રય કરવાથી, એમાં એકાગ્રતા કરવાથી એ ફરીથી નવી શુદ્ધ પર્યાય થશે. એટલે અહીંયા એમ કહે છે કે સ્વદ્રવ્યની અધૂરી અવસ્થા તરફનો આશ્રય પણ છોડવો. આગળ કહે છે કે કોઈ વખતે નિશ્ચયને આદરણીય છે અને કોઈ વખતે વ્યવહારને આદરણીય છે એમ માનવું તે ભૂલ છે, એ મોટામાં મોટી ભૂલ છે. વ્યવહાર નય ક્યારેય આદરણીય હોઈ શકે નહીં. વ્યવહાર નય છે તે એમ દર્શાવવા માટે છે કે જ્યારે તમને આવો નિશ્ચયને વર્તે છે ત્યારે બહારમાં આ રીતે સ્થિતિ છે એ વ્યવહાર નય છે. નિશ્ચયનયનો જેને આદર છે અને નિશ્ચયનયનો જેને આશ્રય કર્યો છે, જે નિશ્ચયનયમાં પ્રવર્તી રહ્યો છે એને બહારમાં શું છે એ દર્શાવનારો વ્યવહાર નય છે. એમ નથી કે વ્યવહાર નયનો આશ્રય કરતા એવો નિશ્ચયનય પ્રગટે એમ નથી, કેમ કે વ્યવહાર નય છે એ પરના લક્ષ્ય છે, પરના આશ્રય છે અને એ બધો વ્યવહાર છે તે બંધનું કારણ છે, એટલે ચાર ગતિમાં રખડવાનું કારણ છે. એ ક્યારેય આદરણીય હોઈ શકે જ નહીં. એ માત્ર જ્ઞાન કરવા માટે છે કે અત્યારે વર્તમાનમાં મારી સ્થિતિ કેવી છે એમ જાણવું હોય તો તમારું અંતરંગ દશા નિશ્ચય નહીંથી જે પ્રમાણે છે એને અનુરૂપ તમારી બહારમાં વ્યવહાર નયમાં આ રીતે અવસ્થા હોય. એટલે વ્યવહારને આદરણીય નથી, એ માત્ર જ્ઞાન કરવા યોગ્ય છે કે આવો જ વ્યવહાર હોય. પણ આદરણીય અંતરમાં જવા માટે, શુદ્ધતા પ્રગટ કરવા માટે, શુદ્ધતાની વૃદ્ધિ કરવા માટે તો નિશ્ચય નય આદરણીય હોય. એને ત્રણેય કાળે એકલા નિશ્ચય નયના આશ્રયે જ ધર્મ પ્રગટે છે એમ સમજવું. આ સ્પષ્ટતા મોક્ષ શાસ્ત્ર એટલે કે તત્વાર્થ સૂત્ર એના છેલ્લા અધ્યાય પછીથી આપવામાં આવી છે. રામજીભાઈએ જે ટીકા લખી છે એ મોક્ષશાસ્ત્ર તત્વાર્થ સૂત્ર ઉપર ઘણી ટીકા લખાઈ છે શ્વેતાંબર દિગંબરમાં બધામાં. અહીંયા જે પ્રસિદ્ધ થયું છે રામજીભાઈએ જે લખ્યું છે એ બહુ મોટું પુસ્તક છે અને ખૂબ વાત એની અંદર લેવામાં આવી છે. જૈન દર્શનની ઝીણામાં ઝીણી નાની નાની વાતો પણ એમાં એમણે વણી લીધી છે અને એ આખું પુસ્તક વાંચતા ઘણો સમય જાય, એને સમજવામાં પણ ઘણો સમય લાગે, ઘણી બધી વસ્તુ અઘરી પણ પડે. પણ જો ખરેખર તમને એવી દ્રષ્ટિ થઈ હોય તો એ મોક્ષ શાસ્ત્રનો અભ્યાસ કરવા જેવો છે. અને ખરેખર જો અભ્યાસી એવા હોય તો મારી પણ ઈચ્છા છે કે આપણે મોક્ષ શાસ્ત્ર એ રામજીભાઈએ જે લખ્યું છે એનો અભ્યાસ કરીએ. પણ એમાં પછી
એમાં જરાય ઢીલાશ નહીં ચાલે, એમાં તો પછી બરાબર લાગી જવું પડે, એનો વારંવાર અભ્યાસ પણ કરવો પડે, એમ સમજીને અભ્યાસ કરવો પડે કે જાણે કે આપણે માસ્ટર્સ કે પીએચડી કરતા હોઈએ, અને જે રીતે લાગી જઈએ બસ એવી રીતે જો અભ્યાસ કરવાની બધાની તૈયારી હોય તો આપણે ભવિષ્યમાં મોક્ષ શાસ્ત્ર તત્વાર સૂત્ર છે એનો સ્વાધ્યાય કરીએ. એને લીધે થઈને નાના નાના પ્રકારે જે જે માન્યતાઓ જે છે એ બધી ચાલી જશે, આત્મામાં જવા માટે થઈ અને એકદમ શુદ્ધ એક અવસ્થા થશે કે એ માર્ગ આખો એવો શુદ્ધ થઈ જશે કે જેની અંદર તમે તમારો પુરુષાર્થ બરાબર સારી રીતે આદરી શકો. ખૂબ સ્પષ્ટતા બધી જ વસ્તુની કરવામાં આવી છે, ધર્મ વિશેની બધી જ વાતો જે અત્યારે આપણને જરૂર છે એ બધું જ એમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. બહુ સુંદર શાસ્ત્ર છે, બહુ મોટું છે, પણ છતાં એ થઈ શકે એવું છે. તો આપણે જોઈશું ભવિષ્યમાં, ક્યારેક જો બધાની ઈચ્છા હશે, બધાની એટલી રૂચિ હશે તો આપણે એનો પણ અભ્યાસ કરીશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. કોઈ પણ પ્રશ્ન હોય તો અત્યારે પૂછો, અત્યારે ના પૂછવો હોય તો તત્વ જિજ્ઞાસામાં જે નંબર આપ્યો છે એના ઉપર વોઇસમેલ કરો અને આપણે સાથે બેસી અને એ 1-to-1 પણ આપણે એને ડિસ્કસ કરીશું. બીજી એક વાત કે જો અત્યારે તમે પ્રશ્નોત્તર માળાનો અભ્યાસ કરતા હો અને પુસ્તક ન રાખતા હો તો એ ભૂલને સુધારી લેજો. પ્રશ્નોત્તર માળા કે કોઈ પણ સ્વાધ્યાય કરીએ ત્યારે પુસ્તક હોવું જરૂરી છે. દરેક પુસ્તક જે જે સ્વાધ્યાય ચાલે છે બધા જ પુસ્તક તત્વધારા.com પર લાયબ્રેરીમાં અવેલેબલ છે, ત્યાંથી ડાઉનલોડ કરી લેવા. ડાઉનલોડ કરતા 1-2 મિનિટ લાગશે, વધારે નહીં લાગે, અને એને ડેસ્કટોપ ઉપર તૈયાર જ રાખવા. જ્યારે સ્વાધ્યાય કરીએ ત્યારે પુસ્તક ખોલીને જ સ્વાધ્યાય થાય, અને એ રીતે નથી કરતા તો સમજવું કે તમારો પ્રમાદ છે. સ્વાધ્યાય કરવો છે અને પુસ્તક નથી ખોલવું એ પ્રમાદ છે. કોઈ પણ રીતે એ પુસ્તક તો ખોલવું જ જોઈએ. સ્વાધ્યાય કરીએ છીએ એ આપણે આપણા માટે કરીએ છીએ, વેટ કાઢવા માટે નથી કરતા. પ્રભુ અંતરમાં એ વાતને ધરી રાખો કે તમે તમારી જાતને છેતરશો તો ક્યારેય આગળ નહીં જવાય. અભ્યાસ કરવો છે તો પછી પૂરા દિલથી કરો, સરખી રીતે કરો, અને એના એ કર્યા વિના આ જીવનમાં બીજું કંઈ કરવા જેવું છે જ નહીં. આત્માને લક્ષે પોતાના સ્વરૂપને જાણવાનો જો તમને રસ નથી તો પછી બીજામાં શું રસ લઈને શું કામ છે. કરવા જેવું તો આ એક જ છે કે જે સ્વરૂપ છે અનાદિનું એની સમજ અત્યારે જે થોડી આવી છે એની પૂરેપૂરી સમજ મેળવી અને એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરીએ. તો પુરુષાર્થ પૂરેપૂરો પાકો હોવો જોઈએ, એટલે અભ્યાસ પણ પૂરેપૂરો પાકો હોવો જોઈએ. તો બધાને ફરીથી વિનંતી છે કે આ જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા જો આપણે ડાઉનલોડ અત્યાર સુધી ન કર્યું હોય તો ભૂલ સુધારી લો અને ડાઉનલોડ કરી લો. તત્વધારા.com એના ઉપર આપણને લાયબ્રેરીમાં એ પુસ્તક મળી જશે. આત્મધર્મ.com પર પણ મળશે, પણ તત્વધારા.com ઉપર બહુ સહેલાઈથી ઇઝીલી મળી જશે, કેમ કે એની અંદર ગુજરાતી પુસ્તક જે છે એટલા રાખ્યા છે અને ઘણો મોટો બધો વિસ્તાર એ રીતે નથી, બહુ સરળતાથી મળી જશે. તો આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર.